29/12/1991 શ્રી મદ્રાસ ચંદ્રપત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38.
જેમ કે એ વખતે શું પ્રયોગ ની વાત ચાલી કે આ પુત્ર મારો નથી, કોઈ પણ સભ્ય પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, ભાઈ, માતા, બેન કે માતા, મારો નથી એમ જે જોયું છે એ વખતે એવો વિકલ્પ આવે છે કે મારો નથી એમ વિચાર હોય, કેમ કે નિર્વિકલ્પ દર્શાતો નથી એમ. એટલે કહેને કા અભિપ્રાય હૈ કે વિચાર દશા ચલતી હૈ ઉસમે પ્રયોગ ચાલુ હોતા હૈ. તો નિર્વિકલ્પ દશા વહી નિર્વિચાર દશા હૈ. જબ તક નિર્વિકલ્પ દશા નહીં હુઈ વહાં તક તો વિકલ્પ વાલી દશા હૈ. પર પ્રયોગ ચાલુ ક્યાં તો વિકલ્પ વાલી દશા કે સાથ હી પ્રયોગ ચાલુ ક્યાં હૈ એસા યે કહેને કા. લેકિન દો અલગ અલગ ચીજ હૈ. વિચાર મેં તો જ્ઞાન ઓર રાગ દોનો કા મિશ્ર ભાવ હૈ. અકેલે જ્ઞાન કે પર્યાય નહીં, રાગ ઓર જ્ઞાન કા મિશ્ર પરિણામ હૈ, ઉસકો વિચાર કહેતે હૈ. ઓર અજ્ઞાની કો તો અકેલા રાગ હી મહેસૂસ હોતા હૈ, તો જ્ઞાન કો છૂપ જાતા હૈ. જ્ઞાની કો વિચાર કે કાલ મેં જ્ઞાન કી મુખ્યતા રહેતી હૈ, રાગ ભિન્ન રહે જાતા હૈ. અલગ અલગ સ્થિતિ હૈ, લેકિન હૈ દોનો સાથ મેં. વિચાર કે કાલ મેં રાગ ઓર જ્ઞાન દોનો સાથ મેં હૈ. પ્રયોગ હૈ વો તો સિદ્ધિ જ્ઞાન કી પર્યાય હૈ, ઉસમે પુરુષાર્થ કી પર્યાય સાથ મેં હૈ, રુચિ કી પર્યાય ભી સાથ મેં હૈ, ઉસમે શ્રદ્ધા કી પર્યાય ભી સાથ મેં હૈ. જૈસે હમારે પુત્ર પર હમે મેરાપણ આયા કે યે મેરા પુત્ર હૈ, તો યે પ્રયોગ હુઆ ઉલ્ટા ક્યા, તો ઉસમે શ્રદ્ધા ભી હૈ મેરેપણે કી, ઉલ્ટા પુરુષાર્થ ભી હૈ, પુત્ર પર કી પ્રીતિ રુચિ ભી હૈ, રસ ભી હૈ, ઓર જ્ઞાન ભી હૈ, સબ હૈ. સબ ઉલ્ટા ચલતા હૈ, સુલ્ટા મેં સબ સુલ્ટા ચલતા હૈ. કલ્પના છે, વાસ્તવિકતા તો હૈ નહીં, આત્મા નહીં, મારા આત્મા તો નહીં, ફિર ભી મમત્વ હોતા હૈ, મેરાપણા હોતા હૈ. તો અબ તો હમારી સમજ યે હુઈ હૈ કે મેરા આત્મા વહી મેરા સ્વરૂપ હૈ, નાનમય મેરા આત્મા હૈ, વહી જ્ઞાન સ્વભાવ મેરા સ્વરૂપ હૈ, ઇસકે સિવા મેરા સ્વરૂપ કહીં નહીં. તો અબ મેરાપણા ક્યો હુઆ, અબ સમજ કો હમ કાર્યાન્વિત કરતે હૈ, લાગુ કરતે હૈ, બસ ઉતના હી કામ હૈ. સીધા સાધા જૈસા હૈ એસા અનુભવ કરના, જૈસે મેરા નહીં હૈ તો મેરા નહીં હૈ એસા અનુભવ કરના. મેરા નહીં હૈ ઇસમે મેરા અનુભવ કરતે હૈ વો ગલત હૈ, વો મિથ્યા હૈ, વો ઝૂઠ હૈ, યહી અસત્ય. બસ
અટકાવવું
એના કરતા એમ લ્યો કે જૈસા હૈ એસા અનુભવ કરના હૈ તો ફિર વો સહી મટક ગયા. જૈસે યે લાલ રંગ હૈ તો લાલ મેં દેખો, અચ્છા હૈ એસા ક્યો દેખો, અચ્છા નહીં એસા ક્યો દેખો. હર જગે જૈસા હૈ જ્ઞાન કા સ્વભાવ ક્યા, જૈસા હૈ વૈસા જાનના, મેં જ્ઞાન સ્વભાવી હું, જૈસા હૈ વૈસા જાનુ ક્યોંકિ મેં જ્ઞાન સ્વભાવી હું. તો અચ્છા બુરા કરના વો સ્વભાવ નહીં, પર અચ્છી ભી એસી નહીં હૈ, અચ્છી બુરી. તો ઉતના હી પ્રયોગ હૈ કે જૈસા હૈ વૈસા અનુભવ કરના, વૈસા જ્ઞાન મેં લેકર વૈસા હી અનુભવ કરના. તો સમજ જ્ઞાન મેં તો એસા લે લિયા હૈ, અનુભવ જ્ઞાન મેં વિપરીતતા કરતે હૈ. પ્રેક્ટિસ વો કરના, જૈસા હૈ એસા હી જાનના, એસા હી અનુભવ કરના, ઇસમે પુરુષાર્થ લગાના હૈ. ફિર ઉસસે ઉલટા હોગા ઉસકા નિષેધ આયેગા, ઉસકા નામ અટકાના હૈ, નહીં કરના હૈ, એસા ફિર ભી હો જાયેગા, ક્યોંકિ યે તો પ્રેક્ટિસ મેં ધીરે ધીરે કંટ્રોલ આતા હૈ. પ્રથમ પ્રયાસ મેં સફળતા મિલે એસે તો કોઈ તીવ્ર પુરુષાર્થી મહાત્મા હો દૂસરી બાત હૈ, એસા ભી કભી હોતે હૈ ઉપવાદ રૂપ એસા ભી હોતા હૈ. લેકિન સામાન્યતયા તો પ્રેક્ટિસ ચાલુ રહેના ચાહીએ બાર બાર. સાવધાની જાગૃતિ હોવી છે, મુજે કહી ભી કલ્પના નહીં કરની હૈ. મેને ધોખા તો હમ ખા જાતે હૈ, જો ચીજ જૈસી નહીં હૈ એસી માન લે યા જાન લે તો ધોખા તો હમારે હમારે સે હો ગયા, હમારે મેં. કોઈ આદમી ધોખા દે દેતા હૈ તો હમે બહોત ગુસ્સા હોતા હૈ કે એક જાલી નોટ દે ગયા, લેકિન હમ હમારે સે ધોખા ખાતે ઇસકા ક્યા, ઇસકા હમે દુઃખ નહીં હોતા હૈ. દૂસરા કોઈ ધોખાબાજી કરતા હૈ તો બહોત દુઃખ હો જાતા હૈ, હા, ઓર હમ હમારે સે ધોખા ખાતે હૈ તો ઇસકા હમે દુઃખ નહીં હોતા હૈ. એસી વિચિત્ર બાત હૈ. એક દિવસમાં નોટ કરજો કે કેટલું ધાર્યું થયું ને કેટલું ધાર્યું ન થયું, તો 5% ધાર્યું થયું નહીં આવે, 95% ફેલ્યોર આવશે. આપણે નહીં હું હિન્દીમાં એટલે બોલું છું, સમજ ખ્યાલ અમને ગુજરાતી નથી સમજ્યા તો. તો આપણે તો સાયન્ટિફિક વાત ચાલતી હૈ કે મેરે પરિણામ મેં મેરી કાર્ય કરને કી જો સીમા હૈ તો સમાપ્ત હો જાતી હૈ. મેં કુતના કિતના કાર્ય કરતા હું કે જીતના મેરા પરિણામ ચલતા હૈ, મેરા ભાવ ચલતા હૈ, ઉતના હી મેરા કાર્ય હૈ, ઇસસે આગે કોઈ મેરા કાર્ય નહીં હૈ. જૈસે શરીર કી બીમારી કોણ ચાહતા હૈ, સબસે નજદીક તો અપના શરીર હૈ, ફિર દૂસરે દૂસરે લોગ હૈ, દૂસરી ચીજ હૈ. નજદીક મેં નજદીક કોઈ હૈ તો શરીર એક ભાઈ ને મુઠ્ઠી બંધ ક્યા ખોલ દિયા, બંધ ક્યા ખોલ દિયા, દેખો જૈસા ચાહું ઉતના હૈસા હોતા હૈ કે નહીં હોતા હૈ, એસા કોઈ તર્ક કરેંગે દલીલ દેંગે. બીમારી કોણ ચાહતા હૈ, કોઈ નહીં ચાહતા. ડોક્ટર ભી બીમાર હોતા હૈ ઇસકા મતલબ ક્યા, વૈદ ભી બીમાર હોતા હૈ ઇસકા મતલબ, कि अपना कार्य उसमें हस्तक्षेप जो है वो हो ही नहीं सकता, कर ही नहीं सकते कुछ, क्योंकि ये परमाणु है, शरीर परमाणु है, स्वयं कार्यशील है, हर समय वो परिणमन कर ही रहा है। हम खाना खाते हैं तो खाने खाने वक्त तो इच्छा किया, हम खाना खाया, लेकिन ये भोजन शरीर में जाकर के फिर इसका जो डिवीजन होता है, इसमें कौन सा विकल्प करते हैं? जो स्वयं परमाणु कार्य नहीं करता हो तो ये बन ही नहीं सकता। सारा शरीर में जो भी लोही बनता है, मांस बनता है, हड्डी बनती है, बाल बनता है, सब बनता है, कैसे बनेगा? जो स्वयं परिणमनशील नहीं हो गए, कार्यशील नहीं हुए, तो बने कैसे? हम तो खाना खा के नींद ले लेते हैं, और सुबह बोले तो हजम हो गया, हजम करने के लिए कुछ नहीं विचार किया। और कभी सुबह ऐसा भी बोले कि आज रात को हजम नहीं हुआ, मालूम नहीं कैसे हजम नहीं हुआ। मैंने हजम हुआ और हजम नहीं हुआ दोनों स्वयं हुआ है, हमने किया क्या? हजम नहीं करने का भी हमने नहीं किया, हजम करने का भी हमने नहीं किया। इसका मतलब ये है कि हमारी कार्य सीमा इसमें नहीं है, कार्य क्षेत्र वो नहीं है जहाँ हम का कुछ कार्य कर सके, तो स्वयं होते रहते हैं प्रारब्ध अनुसार। जैसे कोई जन्म से बीमार रहता है, उसने क्या किया तो जन्म से बीमार हो गया, और कोई कैसा भी खा लेता है बीमार नहीं पड़ता है। एक बिल्कुल सीधा साधा साधु जीवन जीता है उसको कैंसर हो जाता है, और एक दारू पीता है, स्मोकिंग करता है, बीड़ी सिगरेट पीता है, कैंसर नहीं होता है। 50 साल तक पिए कुछ नहीं होता, क्या मतलब? प्रारब्ध अनुसार होता है, शरीर का कार्य तो पूर्व कर्म अनुसार होता है। एक घर में बनती है एक बर्तन में, पर सब खाते हैं। एक को वजन बढ़ाना है, बढ़ नहीं सकता, पर वही खिचड़ी खाने वाले को एक को वजन घटाता है, घटाना है, घट नहीं सकता। रसोई तो एक ही बर्तन में से खाएंगे दोनों, एक इतना तगड़ा है कि उसको वजन घटाना है तो नहीं घटा सकता है, जिसको उसी खाने में से बढ़ाना है नहीं बढ़ा सकता है। परमाणु स्वतंत्र काम करता है, एक ही चीज अलग अलग रूप में परिणमित हो जाती है। ये परमाणु इसके शरीर में जाके दूसरे ढंग से परिणमित होते हैं, ये इसके शरीर में जाके दूसरे ढंग से परिणमित हो जाते हैं, और दोनों की इच्छा काम में नहीं आती, दोनों की इच्छा विरुद्ध काम चलता है। इसका मतलब है कि परमाणु स्वयं कार्यशील है, हमारा कार्य क्षेत्र परमाणु में नहीं है, हम जीव है, हमारा परिणाम तक हमारी कार्य सीमा है, इससे आगे कुछ कर ही नहीं सकते। कभी दिखता है उसमें धोखा नहीं खाना है, कभी हमारी इच्छा के अनुकूल कोई चीज दिखे तो उसमें हमें धोखा नहीं खाना चाहिए। एक वक्त प्रयोग कर दो बगैर दवाई खाजा खाना, मैं तो करे लगे एम उठाए से कि मैं जरा प्रयोग करियो तेरे थोड़ी दर्द वधी गयो, दवा लेवी नहीं तो दर्द वधी गयो, पण ए वक्त जरा धीरज राखी ने मक्कमता राखे जोईए हवे केवुं वधे छे, तो पछी एने मने मटी गयो पाछो, પણ જયારે વધી જાય ને ત્યારે ધીરે જ મરીએ કે આપણે ભૂલ કરી દવા ના લઈએ, હવે તો લઈ જ ગયો દવા કઈક બીજી કરતો, એટલે એની સ્થિતિ લાંબી હોય તો ના માટે વાસ્તવમાં શું છે મટે છે અને દવા લીધા પછી નથી મટતા એવા પણ કેસ છે। એક ડાક્ટર એમ કે છે કે આ દવા 2 લાખ દર્દીને ઉપર એજમાઇઝ કર્યા પછી આની પ્રોડક્શન અથવા માર્કેટિંગ કરેલું છે. અને પછી એક ડાક્ટર એમ કહે છે કે ઘણા દર્દીઓને ફાયદો થયો છે, આ દર્દીને અસર નથી થતી. એવા કેસ નથી જોવા મળતા. તો એનો અર્થ શું છે કે દરેકના પ્રારબ્ધ અનુસાર કામ થાય છે. બજારમાં બધા પૈસા કમાવા માટે જાય છે. સબકા સબ પૈસે વાલે હો જાતે હૈ, કુછ ખો ભી દેતે હૈ, કુછ કો નુકસાન હો જાતા હૈ, કુછ કો કમ મિલતા હૈ, કુછ કો જ્યાદા મિલતા હૈ, કુછ કો બહોત મિલતા હૈ. ઇસકા મતલબ ક્યા કે ઇનકા પૂર્વ પ્રારબ્ધ અનુસાર સબ બનતા હૈ. જીવ ઉસમે યે કર લેતા હૈ કે યે મેને કિયા, કુછ દમ નહીં હૈ ઇસ બાત મેં, કોઈ સચ્ચાઈ નહીં હૈ. બસ કુદરત એસા હૈ કે હમ ચાવલ કા દાના બોતા હૈ, ઉપર ચાવલ મિલતા હૈ. ગેહું કા દાના બોતા હૈ, ઉપર ગેહું મિલતા હૈ. દોનો બગલ બગલ મેં દો રખો તો ભી જો બોયા હૈ વહી ઉપર આયેગા. કુદરતી હૈ, કોઈ ફેરફાર કર સકતા હૈ ઇસમે ક્યા, બસ ઇસી કા નામ કુદરત. એસે પ્રારબ્ધ મેં એસા હૈ કે જો પૂર્વ કર્મ કિયા હૈ વૈસા હી ઉદય આયેગા.
પ્રારબ્ધ કો કુદરત
દેખ હે,
પ્રારબ્ધ કો કે કુદરત,
કુદરત કો એક હી બાત હૈ, એક હી બાત હૈ, એક હી બાત. પ્રમાણ જ્ઞાન નો વિષય શું છે કે દ્રવ ગુણ અને પર્યાય ત્રણેય એની અંદર વિષય થાય છે. તો દ્રવ ગુણ પર્યાયમાં પર્યાયની અંદર અશુદ્ધિ પણ છે, એ પણ જીવના દ્રવગુણ પર્યાયમાં જીવમાં સમાવેશ થયો. તો રાગ જીવનો છે એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં આવે છે, અને રાગથી ભેદ જ્ઞાન કરવું એ સમ્યક એકાંત છે. જીવનો હોવા છતાં પણ એનો અનાદર કરવો, નિષેધ કરવો એ સમ્યક એકાંત છે. એટલે સમ્યક એકાંતની અપેક્ષા સહિત પ્રમાણ જ્ઞાન હોવું જોઈએ, અથવા સમ્યક એકાંત પૂર્વક જે જ્ઞાન હોય એ જ્ઞાનને જ પ્રમાણ જ્ઞાન કહેવાય, નહીતર ન કહેવાય. રાગ તો જીવની પર્યાયમાં થાય છે. તો કોઈ એમ કહે કે જો ભાઈ રાગ મારો દોષ છે, હું પ્રમાણિકપણે સ્વીકારું છું, પ્રમાણિકપણે હું મારા દોષનો સ્વીકાર કરું છું, તો એમાં શું અનુચિત છે? તો ન્યાય સંગત વાત છે. તો કે દોષનો સ્વીકાર કર્યો એ વાત બરાબર છે, ફિર ભી ઉસ દોષ કો નિકાલને કે લીએ ક્યા કિયા. દોષ સ્વીકાર કરને વાલે સભી કા દોષ મિટતા નહીં, લેકિન દોષ કા નિષેધ હોતે હુએ ઓર સ્વરૂપ કા નિર્દોષ સ્વરૂપ કા આદર હોતે હુએ દોષ કા અભાવ હોતા હૈ, નાશ હોતા હૈ. વહી સમ્યક એકાંત હૈ. એકાંત મેને અપને સ્વરૂપ કા એકાંતિક આશ્રય કરને કા અભિપ્રાય, ઉસકા બલ, ઉસકા જોર, ઉસકી મુખ્યતા સમ્યક એકાંત હૈ. આત્માભિમુખ હોને છે સમ્યક, મેને સચ્ચા, સત્ય, હિતકારક ઓર આત્માભિમુખ. મૂળ શબ્દ વો સંસ્કૃત હૈ ઓર વો દિશા સૂચક હૈ. આપની આ સંસ્કૃત ભાષા પ્રાય લુપ્ત હો ગઈ હૈ, લેકિન પહેલે તો विद्वान लोग संस्कृत में ही बातें करते थे क्या, तो बहुत संस्कृत पढ़ते थे तो संस्कृत में बातें कर, जैसे आज अंग्रेजी में बात करने लगते हैं लोग, क्योंकि बहुत पढ़ाई इसकी होगी। वैसे संस्कृत की पढ़ाई हमारे देश में बहुत थी, और इसमें भी जो विद्वान होते थे वो संस्कृत में बात करते थे, तो वहां सम्यक शब्द का प्रयोग होता था। तो आपको हमारे सामने करना हो तो ऐसा करने, सम्यक भाव मेरे सामने बैठो, परिणाम को सम्यक करो, मतलब अपने स्वरूप के अभिमुख करो, इसमें सेंस है, मूल भाव ऐसा है। फिर रूढ़ी हो गई, अपने जैन परिभाषा में सम्यक शब्द रूढ़िवाचक हो गया है, मूल में ये बात है, दिशा सूचक शब्द है, अपने स्वयं की सन्मुख को सम्यक बोलता है, स्वयं के सन्मुख हो, मेरे सन्मुख हो, ऐसी बात है। ज्ञान के द्वारा ज्ञान का स्वरूप जानना, मतलब ज्ञान के द्वारा अपना स्वरूप जानना,
अपना स्वरूप क्या हो, कैसे जानना,
पहले तो ये बात हुई ना कि ज्ञान के द्वारा ज्ञान का स्वरूप जानना, मतलब ज्ञान अपना स्वरूप जाने, तो अपना स्वरूप कैसे जाने, कि अपने सन्मुख हुए तब जाने, बस जब ज्ञान का रुख मुख पर सन्मुख है तो पर का प्रतिबिंब उसको मालूम पड़ता है कि ये मैं उसको जानता हूँ, मैं उसको जानता हूँ। लेकिन यही ज्ञान का मुख अपनी ओर हो जाए तो अपना स्वरूप अनुभव में आएगा, अनुभव में आएगा, सो जानने में आएगा।
जब तक वो ज्ञान अपने को नहीं जानेगा, सन्मुख नहीं होगा, तब तक प्रोसेस में भी पर जानने में तो आ जाता है।
हाँ, आ जाता है, वहां तक तो आएगा, आवे तो कोई उसमें आने से कोई नुकसान नहीं है, लेकिन ज्ञान को स्वसन्मुख करने का पुरुषार्थ करने का है, पर सन्मुख हो रहा है और पर जानने में आता है, तो जानने से कोई नुकसान नहीं है, पर सन्मुखता का नुकसान है क्या, जानने का नुकसान नहीं है पर सन्मुखता का नुकसान अवश्य है। क्या नुकसान है, कि अशांति होती है, पर स्वसन्मुख हो गए तो शांति होती है, बस शांति अशांति का लाभ नुकसान गिनने में आता है यहाँ पर,
भले ही पर जानने में आए कोई बात नहीं
है, इससे कोई
मेरे को उसके प्रति जुड़ना नहीं
है। हाँ,
तो यही प्रयोग है।
हाँ, उपदेश क्या देते हैं, हाँ ये तो ठीक है, इंद्रिय ज्ञान थी बात, हाँ अतीन्द्रिय तो इसलिए तो अशांति होती है ना, अतीन्द्रिय ज्ञान में शांति हो, इंद्रिय ज्ञान में नुकसान होता है। मैं भूल गया क्या बोल रहा था, आपकी कोई निंदा करते हैं या अपमान करते हैं तो ज्ञानी क्या कहेंगे, सुनो मत देखो मत ऐसा नहीं कहेंगे, ज्ञाता दृष्टा रह जाओ, क्या कहते हैं, क्या कहते हैं, बस यही बात हो गया ना। यथा दृष्ट का मतलब क्या कि कल्पना नहीं करना, ये मेरी निंदा है इसमें दुख होगा, ये मेरी प्रशंसा है इसमें सुख होगा। लेकिन ज्ञाता दृष्टा दोनों वक्त रहे तो कोई उपाधि नहीं आएगी, निंदा प्रशंसा की उपाधि नहीं आएगी। इसलिए जानने पर भी वितरागपने से जानो तो कोई आपत्ति नहीं है। केवल ज्ञान में क्या होता है, नौका लोग को जानने में वितरागता से ही जानते हैं और पर सम्मुख होते नहीं केवल ना, तो प्रतिबिंब आता है सारे लोका लोक का, कोई आपत्ति नहीं, कोई उपाधि नहीं, कोई अशांति नहीं।
प्रॉब्लम क्या हुआ कि अपने को जानने जाता है तो बहुत सारी चीजें बीच में डालने में आया कि तो समझता है कि यही मेरे को रोक रहे हैं,
ऐसा कोई नहीं। स्वसम्मुख तो वेदकता से आती है, ये ब्रांच अलग है, जानने वाली ब्रांच अलग है, वेदन की ब्रांच अलग है। तो जानने में तो वेदन वाला क्या, कौन सा प्रकार आएगा, अपने को जो जानना है उसमें तो स्वयं का स्वसंवेदन को ग्रहण करना, ये बात है इसमें तो। कई कल्पना करी रखी हो पीछे हूँ थाई तकलीफ थी आ सोच रखा है इस विषय में। हाँ जुदापन बराबर से, पर जानने में आवे तो उससे जुदा पर को पर जानो कोई आपत्ति नहीं, पर को स्व जानने में ही उपाधि है, पर को पर जानने में कोई उपाधि नहीं है।
आपको पर को जानने का प्रयोजन ही नहीं है,
है ही नहीं, वास्तव में है ही नहीं। नहीं जानो तो अच्छी बात है, स्वयं को जानते रहो अनुभवते रहो अच्छी बात है, कौन मना करता है, प्रयोजन तो है ही नहीं। ये तो जहीं जाता है स्वयं वो प्रतिबिंबित हो जाता है, जानने की कोई आवश्यकता है नहीं, प्रयोजन है ही नहीं, उपयोग मत लगाओ मत घुमाओ। पारिणामिक भाव क्षण द्रव्य में होता है और अपना पारिणामिक भाव को परम पारिणामिक भाव कहते हैं। सभी जीव में पारिणामिक भाव है, सभी पुद्गल में है, पुद्गल में नहीं, इसका मूल स्वरूप मूल स्वभाव। और क्षण द्रव्य का अपना जो स्वभाव है वो पारिणामिक भाव रूप अनादि अनंत ध्रुव है, लेकिन मेरा जो स्वभाव है वो परम पारिणामिक है। पारिणामिक भाव के तीन भेद हैं, एक शुद्ध पारिणामिक और एक अशुद्ध पारिणामिक। और अशुद्ध पारिणामिक के दो भेद है, भव्यत्व और अभव्यत्व, ऐसे। वास्तव में जो अशुद्ध पारिणामिक है वो तो उसकी अनादि अनंतता के कारण से और कोई प्रतिपक्ष में कर्म प्रकृति नहीं होने से उदय उपशम क्षोपशम प्रायिक में उसका अनुसंधान यानी निमित्त नैमित्तिक संबंध नहीं लगने से उसको पारिणामिक कहते हैं। वास्तव में ये द्रव्य की योग्यता है, द्रव्य का द्रव्य की एक योग्यता है। जबकि परम पारिणामिक भाव शुद्ध पारिणामिक भाव तो अनंत शक्ति यानी द्रव्य की मूल प्रॉपर्टी है, ये ऐसा फर्क है, गुण है, गुण रूप है, स्वभाव रूप है, वो स्वभाव नहीं है। हाँ अशुद्ध पारिणामिक विभाव है, स्वभाव नहीं है। इसलिए उसको पारिणामिक होते हुए भी अशुद्ध कहा, अशुद्ध कहो विभाव कहो एक ही बात। पहला पान विषय पहला जमा है पछे तो वस्तु सामे छे ने ज्ञान में ભલે ઉપયોગ લાગે છે પણ વસ્તુ જે જોઈ લીધી એ ખસતી નથી, લક્ષમાંથી ખસતી નથી, લક્ષ ખસતું નથી ને। ઘરના ખૂણામાં સર્પની પૂંછડી દેખાઈ જાય ને, પૂરા સર્પને, બાકી તો દીવાર ને હોય डर बना लिया हो, सब विचार आएगा, लेकिन सर्प को केंद्र स्थान में रख करके क्या विचार बहुत से आएंगे, लेकिन सर्प को केंद्र स्थान में रख करके हटा नहीं सकते। सर्प का केंद्र स्थान स्वयं नहीं हटा सकते, हटा सकते क्या? ऐसे ये तो एक मामूली भाई की बात है, भाई की वजह से है। देखिए पूरा सिद्धपद मिले जिसको घर में, उसका लक्ष्य कैसे हट सकता है? आज जन्म दरिद्र को निधान मिल गया, आज जन्म के अनंत काल के दरिद्र को आज निधान मिल गया, सुख का निधान, ज्ञान का निधान, शांति का निधान, आनंद का निधान, तो केंद्र स्थान में से वो कहां से छूटेगा? फिर तो सभी परिणाम उसको केंद्र में रख करके आएगा। अब कोई परीक्षा की बात नहीं है, परीक्षा तो योग में हुआ है। क्या परीक्षा क्यों क्यों हुआ है? वियोग की वेदना है ये तो, अभी कहां वियोग है, हमने तो अपने रूप में जान लिया होता, इसलिए निश्चय के बाद परीक्षा का सवाल। मिथ्या प्रकार से उसको दर्शन परीक्षा कहते ही नहीं, सम्यक प्रकार लागू नहीं होता, यथार्थ रूप से या अयथार्थ रूप से ऐसा कह सकते हैं। अयथार्थ में तो होता ही नहीं, मतलब ऐसा कुछ यथार्थ रूप से अगर होवे तो होवे, जिसको भी हो
स्वरूप की भावना हो, ये मेरे को आता है मेरा स्वरूप प्राप्त करना है, ये भी कार्य पद्धति में कोई गलती होती है, वो ऐसे ही चिंता रहती है कि मेरा स्वरूप मेरे को नहीं मिलता है, तो ये अयथार्थ नहीं होता?
गलती रहती रहेगी तो निकल जाएगी, उसमें क्या वेदना, अगर वेदना के रूप में सही हो तो वेदना झूठी हो तो उसको क्या कहे? वेदना उसको क्या कहे? झूठी वेदना को वेदना कोई कह सकता है क्या? और उसमें झूठापन हो सकता है क्या? ये तो वेदना का विषय है, वेदना तो सही रूप में आती है तो मिथ्यात्व गल जाता है, मिथ्यात्व तो गल जाता है तो कोई गलती हो तो छूट जाती है। हाँ, ये वेदना का स्वभाव है, तृषा जैसी चीज है, तृषा में जैसे समय निकलने से और बढ़ती है, समय निकलने से और बढ़ती है, ऐसा इसमें भी ऐसा ही है। तो बढ़ने से क्या होता है कि मिथ्यात्व का रस है, अनुभाग है, वो टूट जाता है और ज्ञान में निर्मलता आती है। तो फिर क्या होता है कि प्रतिभास आने का अवसर आ जाता है, निश्चय बनने का, फिर कोई वेदना का सवाल नहीं। हाँ बहुत वेदना थी। देखिए ये तो बहुत अच्छा केस है कि वो वहाँ तो महाविद्य में तो एक दफे स्वानुभव में आ चुके थे, फिर च्योत हो गए, मिथ्यात्व अवस्था में इधर आ गए, फिर भी इतनी वेदना में आए तब प्राप्त हुआ क्या फिर भी इतनी वेदना में आए तब प्राप्त हुआ, इसका मतलब क्या कि जब प्राप्ति करनी है तो कीमत चुकानी पड़ती है। जैसे हम सोना खरीदने को जाता है तो एक तोला का अभी कितना लेंगे कि 5,000 अभी करीब करीब का भाव है, फिर दूसरी दफे गए तो दूसरा 5,000 देना पड़ेगा, जितनी बार लेना है उतनी बार कीमत देनी पड़ती है। तो पहले भी दर्शन परिसर में आए अभी भी आए तो साथ तो उतना का उतना लगता है। यथार्थ सम्यक नहीं पड़ता, यथार्थ सम्यक तो अनुभव के बाद दिशा स्वाभिमुख परिणाम होने से ही सम्यक पड़ा लागू होता है, इसके पहले यथार्थ यथार्थता आगे बढ़ करके सम्यक रूप परिणमित हो जाती है, ये बात है। मुमुक्षु की यथार्थ भूमिका जो है और यथार्थ प्रकार के जो परिणाम है वो आगे बढ़ करके सम्यक हो जाएगा। सम्यक ज्ञान होता है, यथार्थ समझन का फल स्वरूप सम्यक ज्ञान आता है, ऐसी बात है। जी भावश्रुत ज्ञान स्वानुभव में भावश्रुत ज्ञान कैसे, आत्मज्ञान में अनुभव ज्ञान में भावश्रुत ज्ञान कैसे, श्रुत ज्ञान तो बताने छे स्वभाव, जे श्रुत नो विषय स्वभाव थयो ए स्व काढ़ी ने भावश्रुत कहो, केम के पोतानुं ज्ञान छे एटले स्व शब्द नो प्रयोग न कर्यो। हाँ द्रवश्रुत तो बताने छे, द्रवश्रुत एटले शास्त्र का ज्ञान को द्रवश्रुत कहते हैं। यथार्थ अनुभव पहले समझ नहीं, यथार्थता छे अनुभव थाय त्यारे एने भावश्रुत कहे छे, त्यां सुधी भावश्रुत विशेषण नथी लागतुं। मोक्षनी भूमिकाने यथार्थ समझण होय तो पण भावश्रुत एवुं विशेषण नथी लागतुं। ए शुं विचारणा छे अथवा निश्चय थई जाय तो एने स्वलक्षी ज्ञान कहेवामां आवे छे। सम्यक तो सम्य अनुभव पछी सम्यक पण छे। કઈ ખાસ ફેર નથી, એટલે જુદા જુદા ફેક્ટર થી કહેવાય છે। સ્વલક્ષમાં ખાલી પોતાનો કેન્દ્ર સ્થાન છે એમ કહેવું છે, યથાર્થતામાં તો ગમે તે વિષય સામે આવે પણ અયથાર્થપણે જ્ઞાનમાં ન લઈએ ને યથાર્થપણે જ્ઞાનમાં લઈએ, એટલે બે સાથે હોય છે પણ પાછા અલગ અલગ છે। પ્રશ્ન હિન્દીમાં પૂછો તો મને, ગુજરાતીમાં પૂછો તો હું ગુજરાતીમાં બોલી દઈશ, એવું થશે।
અચ્છા
એ પ્રમાણની અપેક્ષા. જે કુટસ્થ કહીએ છીએ એ દ્રવ્ય સ્વભાવની અપેક્ષા છે, નિશ્ચયનો વિષય છે. અને જેને પરિણામી કહીએ છીએ એ પ્રમાણનો વિષય છે, નિશ્ચયનો વિષય નથી, એ પ્રમાણનો વિષય છે. એમ બંને જ્ઞાનમાં ફરક છે અને બંનેનો વિષય પણ ફરક છે. એ પ્રમાણની અપેક્ષા એ છે, નિશ્ચયની અપેક્ષા એ નથી, પ્રમાણની અપેક્ષા. પરિણામનો વિષય સાથે આવ્યો કે જ્ઞાનમાં પ્રમાણનું, પ્રમાણ જ્ઞાન થઈ ગયું, વિષય પણ પ્રમાણનો થઈ ગયો. ઓલો તો પ્રમાણ પર પર્યાય રહિત લેવો છે લક્ષ્મણ, એ નિશ્ચયનો વિષય સામાન્ય લેવો છે. આ સામાન્ય વિશેષાત્મક બંને આવી જાય છે. પરિણામ આવે છે ને જાય છે એમ કયો, એટલે થઈ ગયો પ્રમાણનો વિષય. પ્રમાણ કાંક્ષી હોતા હૈ કહેવું હોય તો કહી શકાય. અનુભવ છે તે સમ્યક એકાંતે સ્વરૂપ અનુભવ, પોતાનો અનુભવ છે એમ કહી શકાય. અને અનેકાંતપણે એને એને એમ કહી શકાય કે મેરા અનુભવ હૈ દૂસરે કા નહીં હૈ, તો અનેકાંત હો ગયા. પર સિર્ફ મેરા અનુભવ હૈ મુજે, વો સમ્યક એકાંત હો ગયા. સમ્યક એકાંત, સમ્યક અનેકાંત સમેત હી હોતા હૈ. ઓર સમ્યક અનેકાંત સમ્યક એકાંત સમેત હી હોતા હૈ. ફિર કથન કરને મેં અનેકાંત સે કહો ના એકાંત સે કહો, ફિર આપત્તિ નહીં. શ્રદ્ધા ભી એ અવલંબન કરતી હૈ, ઓર ઇસકા એ મુખ્ય ધર્મ હૈ. શ્રદ્ધા કા એ મુખ્ય ધર્મ હૈ, ઓર જ્ઞાન કા ભી ધર્મ હૈ, પુરુષાર્થ કા ભી હૈ, ચારિત્ર કા ભી હૈ. અવલંબન કરને કા ધર્મ સભી ગુણો મેં હૈ, અનંત ગુણો મેં હૈ. કોડુનમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી મેં લિખતે હૈ કે જબ વ્યાપે વ્યાપક રૂપ સે અપના અનુભવ હોતા હૈ તો અનંત ગુણ સ્વરૂપ મેં એકાગ્ર હોતે હૈ. અનંત ગુણ કા પરિણામ સ્વરૂપ મેં એકાગ્ર હોતા હૈ, અવલંબન લેતે હૈ સભી ગુણ. ઓર સભી ગુણ કા મૂળ સ્વભાવ અપના અવલંબન લેના વહી હૈ. ઇસલિયે સબકા યે ધર્મ હોતા હૈ, સભી પરિણામ ગુણ કા પરિણામ મેં યે ધર્મ હોતા હૈ. યા તો પરાવલંબન કરો યા તો સ્વાવલંબન કરો, અવલંબન કરને કા તો ધર્મ હૈ હી. લેકિન શ્રદ્ધા કા મુખ્ય ધર્મ ઇસલિયે હૈ કે અગર વો પર કો ચોંટતી હૈ તો પૂરી કી પૂરી, અગર સ્વ કા અવલંબન લેતી હૈ તો પૂરી કી પૂરી. ઇસલિયે ઉસકા યે મુખ્ય ધર્મ કહેને મેં આયા. ઇસલિયે અવલંબન મેં શ્રદ્ધા કી મુખ્યતા વાલા કથન બહોત આતા હૈ, ફિર ભી પુરુષાર્થ મેં ભી આતા હૈ, જ્ઞાન મેં ભી આતા હૈ. પ્રતીતિ શ્રદ્ધા કો મુખ્ય રૂપ સે લાગુ હોતી હૈ, લેકિન જ્ઞાન કો ભી અનેક અનેક ગુણ કા રૂપ હોતા હૈ, તો ઉસમે એક રૂપ ઇસકા હૈ ભી. જૈસે વિશ્વાસ આતા હૈ કે ઇસકો લાખ રૂપિયા દેંગે વ્યાજ સમેત પીછે આ જાયેગા, ક્યોં કે હમકે ખાતરી હૈ, પ્રતીતિ હૈ કે ભલે पैसे वाला नहीं देगा लेकिन वो तो देगा ही देगा, कोई पैसे वाला शायद नहीं देगा लेकिन वो देगा अपने को, इसकी प्रमाणिकता पर विश्वास आता है, वो ज्ञान में आई हुई प्रतीति। अच्छा इसलिए परमार्थ की स्पष्ट अनुभवान से प्रतीति को स्वरूप निश्चय कहा है, ज्ञान के पर्याय 701।